વિચાર આવ્યો કે એમના ગુણગાન ગાઈ નાખું. એ કરવા માટે કક્કા બારાખડી અને એબીસીડી બધી ખૂંદી વળ્યો. કક્કા બારાખડી ક ખ ગ ગ અંકથી જ્ઞ સુધી અને એબીસીડીથી એક્સ વાય ઝેડ સુધી. પણ એના વખાણ થઈ શકે એવી જાતના કોઈ શબ્દો જડ્યા નહીં. વિચાર આવ્યો કે એ ઇમામની વંદન કરી અને એના ગળે ફૂલનો હાર પહેરાવું. ફૂલો શોધવા નીકળ્યો. જાય, જુઈ, ચંપો, મોગરો, ચંપેલી, દોલરિયો, અશ્મિની અને ફૂલોના રાજા ગુલાબ બધી જગ્યા ખૂંદી વળ્યા પછી પણ કોઈ એવા ફૂલો ન જડ્યા કે જે એના ગળાના હાર તરીકે અપનાવી શકાય. વિચાર આવ્યો કે એક પીછી લઈ અને ચિત્ર ઇમામે ઝમાનનું દોરું. રંગો ગોતવા નીકળ્યો પણ રંગો મળ્યા નહીં એને લાયક ના. આ બાબતો મરુમરાય દંજીભાઈ વલી સુલેમાને પોતાની શાયરીની અંદર બહુ સુંદર શબ્દોમાં વર્ણવેલી હતી કે ગુણ ગાન ગાવા છે તારા, પણ એ લફ્ઝો કહાંથી લાવું. અનોખી પૂજા કરવા તારી, એ પુષ્પો કહાંથી લાવું. ચિત્ર દોરું છે પીછી લઈ તારું, પણ એ રંગો કહાંથી લાવું. દિશ તણેરા રૂડેરા દિશે અને બોલ તણા મુખ મીઠા. જન્મો જન્મની દ્વાગણ હોતી, જેને સોહગણ કરી એવા અમારા લાડીલા મૌલાના શાહ કરીમ અલ હુસેની હાજરીમાં આલે નબી ઔલાદે અલી ફાતિમાના લાડીલા પંચન પાકના નૂરના મુબારક નામ ઉપર સલવાત પડો. સૌથી પ્રથમ તો ચેરમેન સાહેબ રાય ઇસ્માઇલભાઈ વલી જમાલનો અને એમની કમિટીના સભ્યોનો આ તકે હું ખરા અંતકરણપૂર્વકનો આભાર પ્રદર્શિત કરું છું. આજે મને આપ સમક્ષ રજૂ થવા માટે જે સુંદર તક આપેલી છે એ બદલ, તેમજ રાય ઇસ્માઇલભાઈએ જે શબ્દો મારા માટે જણાવ્યા છે ખરેખર એના માટે હું લાયક થાઉં એવી હું આશા વ્યક્ત કરું છું. આપને આજે હું વધારે વખત ન લેતા મારો આગલા વખતનો જે વિષય હતો કે જે વિષય સમયના અભાવે પૂરો થઈ શકેલ નહીં એ હું પૂર્ણ કરવાની ઈચ્છા રાખું છું. એ વિષયની અંદર જેમ ગયા વખતે મેં ચોખવટ કરેલી હતી એમ આજે પણ હું ચોખવટ કરું છું કે મહેરબાની કરીને કોઈ પણ જગ્યાએ આત્મપ્રશંસા એટલે સેલ્ફ પ્રેઝ જેવી વસ્તુ આને કોઈ ગણી ન લે. અને બીજી વસ્તુ એ કે જ્યાં પણ કોઈ એવા મોજીજા જેવી વાત દેખાય તો મોજીજા ઉપર આપણો ધર્મનો પાયો નથી, ઈશ્ક ઉપર રચેલા એ પાયાને કોઈ જુદી રીતે ન લઈ લે. એટલા ખાતર હું આ ચોખવટ આપ સમક્ષ કરવાની રજા લઉં છું. આગલા વખતે મેં અહીંયા જણાવેલ કે પીર સબજાલીનું ટૂંક જીવન વૃતાંત અને એમની ઇસ્ટ આફ્રિકા ખાતેની બે પધરામણીઓ થઈ એ વખતે એમણે જે કાર્યગીરી બજાવેલી હતી કે જેનાથી જમાત અજાણ નથી, એ હું એમની થોડી ટૂંક રૂપરેખા એ વખતે આપી ગયો હતો. પણ એ સબ્જાલી કિરાતન ઉપર આવ્યા એની પહેલા એ સબ્જાલી રમઝાન અલી હતા, એ કોણ હતા અને કેવી રીતે એમને કિરાતન મળી એ વસ્તુ આજે હું આપની સમક્ષ રજૂ કરવા આશા રાખું છું. પહેલા હું જણાવીશ કે સબ્જાલી રમઝાન અલી એ પોતે એક સ્ટોક માર્કેટની અંદર લિયા જિયા જેમને આપણે સટ્ટા કહીએ છીએ એ રૂના અને બીજા સટ્ટાઓ કરતા, એ એમની મુખ્ય લાઈન હતી. જેવી રીતે ઘણાને ખબર છે કે મુંબઈની મૂળજી જેઠા માર્કેટ અગર તો બીજી એવી માર્કેટોની અંદર ઘણા એવા સટ્ટાઓ થતા, આવા સટ્ટાની અંદર એ સબ્જાલીભાઈ પોતે પોતાનું આખું બિઝનેસ કેન્દ્રિત કરતા હતા. એમની આ જે સટ્ટા કરવાની રીત હતી એમાં એમણે થોડો પૈસો પણ બનાવેલો હતો. પણ એમના વાઇફને હંમેશા એક ખટકો એ રહેતો હતો કે સબ્જાલી જમાત ખાને આવતા નથી અને એ એમના માટે બહુ શોચનીય વાત લાગતી હતી. એમણે ઘણા પ્રયાસો કરેલા, ઘણી સમજાવટો કરેલી, પણ એમાંથી વાત ક્યાં પણ આગળ વધી શકી નહીં. મને મોમ્બાસામાં વારસ ઇસ્માઇલ મોહમ્મદ જાફર છોટુભાઈ તરીકે જે ઓળખાતા એમણે કીધેલું કે સબ્જાલી એમના કાકા થાય અને એ હંમેશા એમને સબ્જાલી મિશનરીને એમ કહેતા કે તમે વધુ નહીં તો અઠવાડિયામાં એકાદ વખત પણ જમાતખાને આવો તો સારું, તમે સાવ નથી આવતા એ બરાબર નથી. ના ન પાડે પણ પાછી જમાતખાને આવવાની પણ કોઈ વાત એમના પાસે આપણી આશા પણ ન રાખી શકતા. એવી રીતે વારસ છોટુભાઈએ મને કીધેલું કે એક વખતે મૌલાના સુલતાન મોહમ્મદ શાહની જ્યારે પધરામણી મુંબઈ ખાતે થયેલી એ વખતે સબ્જાલી મિશનરીને વાઇફ એમને બહુ દબાણ કરેલું. વારસ છોટુભાઈને એમણે ઘેર બોલાવેલા અને કહ્યું કે ગમે એમ કરીને પણ આ પધરામણીમાં એક વખત પણ જો સબ્જાલી મિશનરી ત્યાં જમાતખાને આવે તો ઘણું સારું. અને છોટુભાઈએ પોતાની સાથે બીજા માણસોને પણ લઈ એમના ઘેર એમને સમજાવી અને એટલું કહ્યું કે બીજું કાંઈ નહીં પણ તમે એક વખતે આજે આવો, મહેમાની રજૂ કરો, પછી ભલે તમારે જમાતખાને ના આવવું હોય તો કાંઈ વાંધો નથી પણ આ તમે મોકો ન ગુમાવો. સબ્જાલી મિશનરીને એમ થયું કે આટલું બધું દબાણ છે, એ પોતે ત્યાં પહોંચ્યા. મહેમાની રાખી, મહેમાનીની અંદર મૌલાના સુલતાન મોહમ્મદ શાહ એમને પૂછે છે કે કયો વેપાર કરે છે. ત્યારે એમણે કહ્યું કે હું સટ્ટા બજારની અંદર રૂના મોટે ભાગે સોદા કરું છું. ત્યારે સુલતાન મોહમ્મદ શાહે એમને પૂછ્યું કે અત્યારે રૂ બજાર કોટન બજાર કેવી છે. ત્યારે એણે કહ્યું કે બહુ જ ખરાબ છે, માણસોએ બહુ માર ખાધેલી છે અને માણસો એની અંદર હેરાન થઈ ગયા છે. સુલતાન મોહમ્મદ શાહે એને કહ્યું, એને એમ જાણ કરી કે જો સટ્ટાની અંદર હવેથી આ કોટનની માર્કેટ જેવા સ્ટોક એક્સચેન્જ ઉપર જા એટલે તારી તાકાત હોય એટલા તું સોદા કરતો જાય. એક પછી એક જેમ જેમ સગવડતા પડે એમ કોટનનું સ્પેક્યુલેશન કરજે અને આ વખતે તને એની અંદર સારો લાભ મળશે એવી જાતની એને ભલામણ કરી. પીર સબ્જાલી વાત સાંભળી લીધી, હા પાડી, બહાર આવ્યા. આ પોતે જમાતખાનામાં દાખલો આપતા હતા એટલે હું એમના શબ્દોમાં આ વાત રિપીટ કરું છું. એમણે કહ્યું, બહાર આવીને મનમાં પોતાના વિચાર આવે છે કે કોટનની બજાર આવી ખરાબ અને સુલતાન મોહમ્મદ શાહ કહે છે કે આની અંદર હું સોદા કરું, પણ આગો ઇનમે બુજે કુરો. કારણ કે એને એમ થયું કે ક્યાં કોટન બજાર, ક્યાં સ્પેક્યુલેશન સાવા થતા હોય, ક્યાં સુલતાન મોહમ્મદ શાહની પ્રવૃત્તિઓ અને ક્યાં એમની આ જાતની એડવાઇસ. મગજમાં વાત એને બહુ ઉતરી નહીં, છતાં એ અઠવાડિયા પછી એને એમ થયું કે વાંધો નહીં, આપણને કહેવામાં આવ્યું છે તો થોડીક નાનકડી રકમ એની અંદર પોતાએ સ્પેક્યુલેશન તરીકે નાખી. થોડા દિવસ થયા એટલે બજાર જરા ઊંચી ગઈ એટલે તરત જ એમણે પોતે જે કવર કરેલું હતું એ વેચી નાખ્યું, નફો મળ્યો. વળી પાછો બીજો માલ કવર કર્યો, વળી પાછો નફો મળ્યો. એ પ્રમાણે એ લેતા જાય, કોટનનું સ્પેક્યુલેશન કરતા જાય અને બજારો ઉપર ચડતી જાય. આખા વર્ષ દરમિયાન સારામાં સારો નફો અને લાભ એમણે મેળવ્યા. એમને થયું કે નહીં, આ વાત તો ચોક્કસ છે કે સુલતાન મહમ્મદ શાહે જે વાત કરી અને એના ઉપરથી મને આ લાભ મળ્યો છે, એટલે આમાં ડિવાઇન પાવર તો જરૂર છે જ. એના મગજની અંદર એવો ખ્યાલ આવ્યો. બીજા વર્ષે મૌલાના સુલતાન મહમ્મદ શાહની ફરી પધરામણી થઈ. એ વખતે સબજાલી મિશનરી ફરી પાછી મહેમાની એમણે રાખેલી, ત્યારે સુલતાન મહમ્મદ શાહે એમને પૂછ્યું કે ગયા વખતે જે બધી સટ્ટા બજારની અંદર કોટનનું સ્પેક્યુલેશન થતું, એમાં કંઈ લાભ મળ્યો? એણે કહ્યું કે ખુદાવીને બહુ સારા લાભ મળ્યા છે. ત્યારે મૌલાના સુલતાન મહમ્મદ શાહે એને ફરમાવ્યું કે જો હવે આખો વર્ષ સ્ટોક માર્કેટની અંદર પગ નહીં મૂકતા અને કોઈ પણ સંજોગોમાં કોટનનું સ્પેક્યુલેશન નહીં કરતા. એમણે કહ્યું આમીન. અઠવાડિયો થયો, કોટનની બજાર ઊંચી ગઈ. ફરી થોડા દિવસ બીજા ગયા એટલે પાછી બજાર ઊંચી ગઈ. એમને થયું કે આ વખતે તો કંઈક ભૂલ થઈ લાગે છે, મને ના પાડવામાં આવી છે પણ બજારો તો ઊંચી જાય છે, ચાલો થોડુંક કવર કરી લઈએ. એટલે એમણે કોટન કવર કર્યું. એ સ્પેક્યુલેશન કર્યું અને બજારો નીચી ગઈ. નીચી ગઈ એટલે એમને થયું કે આ એવરેજ કરવા માટે થોડું બીજું લઉં, એટલે એ એવરેજ કરવા માટે બીજી ખરીદી કરી. એમ કરતાં કરતાં એ લેતા જાય અને બજારો નીચી જતી જાય. પરિણામે આખા વર્ષ દરમિયાન એમણે જે બધું આગલા વર્ષે મેળવેલું હતું એ સદંતર બધું સાફ કરી નાખ્યું. જ્યારે આવું બન્યું ત્યારે એના મનની અંદર ખ્યાલ આવ્યો કે નહીં, આ ઇમામ માણસો બધા જે કહે છે એની અંદર તાકાત જે છે એ જુદી જાતની છે, અને જ્યારે દુનિયા ઊંધી રીતે હતી ત્યારે મને એમણે કહ્યું કે તારે કોટન લેવું, જ્યારે બજારો ચડતી હતી ત્યારે અમને એમ લાગતું હતું કે કોટન લેવા જેવું છે, ત્યારે એમણે ના પાડી, મેં ના ફરમાની કરી, એની મને એનો મને શું બદલો મળ્યો છે એ હું જાણી શક્યો છું. એટલે એ વાત એમના મગજમાં બહુ ઘડ બેસી ગઈ. મૂડી તો લગભગ સાફ કરી નાખી હતી. ત્યાર પછી એ વિશ્વાસ બંધાણો, પારસ પરસે લોહા રંગ પલતે, અને મનમાં થયું કે નહીં, હવે અમારે મિશન લાઇનની અંદર જાઉં. અને એમણે મિશનરી તરીકેનું કામકાજ શરૂ કર્યું. કામકાજ શરૂ કર્યા પછી આસ્તે આસ્તે એમાં એમનો પ્રોગ્રેસ સારો થવા લાગ્યો. ગામડે ગામ એ મુસાફરો કરતા અને ખૂબ હાડમારીઓ વેઠીને પણ પોતે અવર જવર કરતા અને એ ઈશ્કના રંગે રંગાવા લાગ્યા. પણ હજી પણ જે ખરી ઈશ્કની ચાણક હતી અને જે ઈશ્કના રંગે એને તરબોળ થવું જોઈએ એ તરબોળ થઈ શક્યા નહીં હોય. એક વખતે મૌલાના સુલતાન મહમ્મદ શાહની પધરામણી થઈ ત્યારે એ બધા મિશનરીઓને એમની અસલ રૂઢિ પ્રમાણે સુલતાન મહમ્મદ શાહ ત્યાં બંગલે વાલકેશ્વર ખાતે મુંબઈમાં બોલાવતા, એમને પૂછતા કે તમે કયા વિષય ઉપર જમાતને બોધપાઠ કરો છો, કઈ રીતે બોલો છો. અમુક મિશનરીઓને વાયસ કરવાનું પણ કહેતા અને પછી પોતા તરફથી પણ નસીહત આપતા. એ વખતે એક વખતે જ્યારે સબજાલી મિશનરી આ બધા મિશનરીઓને બોલાવવામાં આવ્યા ત્યારે સબજાલી મિશનરી પણ એમાં સાથે હતા, બધા ત્યાં કમ્પાઉન્ડમાં ભેળા થયા. હવે જ્યારે સબજાલી મિશનરી આ બધું સ્પેક્યુલેશનનું ને કામકાજ કરતા ત્યારે એમનું મિત્રમંડળ જે જાતનું હતું એની સાથે એ અવર જવર કરતા, એમાં એમની વાઇઝમાં જણાવ્યા પ્રમાણે એમને કંઈક થોડી ઘણી છાંટા પાણીની પણ આદત પડી ગયેલી હતી અને એ આદત એ મૂકી શકતા ન હતા. પણ મિશન લાઇનમાં જોડાયા પછી એમણે જોયું કે આ બે વસ્તુઓ સદંતર એકબીજાથી વિરુદ્ધ જાય છે, એટલે એમણે બંધ કરેલું. પણ ત્યાર પછી એમની તબિયતમાં કંઈક ફેરફાર થયેલો એટલે ડૉક્ટરે એને અભિપ્રાય આપેલો કે સદંતર બંધ કરવાની બદલીમાં જ્યારે પણ ડિપ્રેસ લાગે ત્યારે સાધારણ બ્રાન્ડી લેવાથી એના શરીરને તાજગી રહેશે, અને આસ્તે આસ્તે એમ કરી અને સદંતર આ ટેવ એમણે નાબૂદ કરવી. હવે જ્યારે એ વાલકેશ્વરને બંગલે જાય છે ત્યારે એના ખિસ્સાની અંદર ક્વાર્ટર સાઇઝની નાનકડી બ્રાન્ડીની બોટલ હતી કે જે બાજુના ખિસ્સી જે હતી એની અંદર રાખેલી હતી. બહારથી ખબર પણ ન પડે જાણે કે વોલેટ છે એવો જ દેખાવ થાય. એ લઈને જતા હતા અને દરવાજા સુધી પહોંચતા બધા મિશનરીઓ અંદર દાખલ થવા લાગ્યા. એમને એમ ખ્યાલ આવ્યો કે ભલે મારા ખિસ્સામાં આ બોટલ પડેલી છે, સુલતાન મમસાને ખબર તો ન પડે, પણ મિશનરી તરીકે આપણે ઇમામ પાસે જઈએ ત્યારે આ ચીજ ખિસ્સામાં હોય એ સારું તો નહીં. એટલે એ જરાક આસ્તેથી બહાર આવી અને વાલકેશ્વરના કમ્પાઉન્ડમાં જે ઝાડ હતા એમાંથી એક ઝાડની બળખોલની અંદર એ બોટલ સંતાડી દીધી અને પછી પોતે અંદર ગયા. અંદર ગયા, કલાક દોઢ કલાક સુધી બધા મિશનરીઓ સાથે સુલતાન મોહમ્મદ શાહે ગુફ્તગુ કરી. એ બધું થયું ત્યારબાદ બધા મિશનરીઓ જેવા ઉઠ્યા અને બહાર જવા લાગ્યા. સબજાલી મિશનરી પણ બહાર આવ્યા. હજી ઉમરા સુધી પહોંચ્યા ત્યાં સુલતાન મોહમ્મદ શાહ એને બોલાવે છે કે સબજાલી ઇધર આવ. એટલે સબજાલી મિશનરી તો ચોંક્યા. એને એમ થયું કે આટલા બધા મોટા મોટા મિશનરીઓ ને પોતાનું સ્થાન એ વખતે તો બહુ નાનું ગણાય બીજા મિશનરીઓની હરોળમાં, અને મને બોલાવ્યા એટલે અંદર ગયા. બીજા મિશનરીઓ બધાએ એકબીજાની સામે જોવા લાગ્યા કે આપણને કોઈને નહીં અને આ સબજાલી મિશનરીને અંદર બોલાવ્યા છે. એટલે બધાએ કંઈક સાંભળવા ઊભા રહી ગયા. એટલે સુલતાન મોહમ્મદ શાહ સબજાલી મિશનરીને કહે છે ઇધર આવ, નજદીક આવ. એ નજદીક ગયા, ઈસે બી નજદીક આવ. એનાથી નજદીક ગયા કે નહીં, હજી પણ નજદીક આવ. એમને ખબર કે આ મિશનરીઓ ગમે એમ પણ બધા હ્યુમન બિંગ્સ તો છે જ, એટલે સાંભળવા માટે આતુર છે. જ્યારે એ સંભળાવવા નહોતા માગતા કે કઈ ચીજ કહેવા માગે છે, એટલે પછી એમણે કહ્યું કે એમ કર કે તારું કાન મારા મોઢાની બાજુમાં લઈ આવ. જ્યારે એમ સબજાલી મિશનરીએ કહ્યું ત્યારે સુલતાન મોહમ્મદ શાહના કાનમાં કહે છે કે દેખો સબજાલી, અભી બ્રાન્ડી કી કિંમત બહુત બઢ ગઈ, ઇસકે લીએ જબ વાપસ જાના તબ વો બ્રાન્ડી કી બોટલ ઉધર ઝાડ મેં રખી હોય એ લેને કો ભૂલના મત. કે બ્રાન્ડીની કિંમત એટલી વધી ગઈ છે કે જ્યારે પાછા જ્યાં ત્યારે આ બોટલ લેવાનું નહીં ભૂલતો, ખાસ ભલામણ બે વખત એને કરી. સબજાલી મિશનરી તો છોભીલા પડી ગયા, શું બોલવું શું જવાબ આપવું કાંઈ નહીં. ત્યાંથી સીધા બહાર આવ્યા. બહાર આવ્યા એટલે મિશનરીઓ બધા કુતુરતાથી જોવા લાગ્યા કે આ કઈ વાત છે. કંઈ પણ બોલવાની બદલીમાં એ સીધા ઝાડની બખોલ પાસે ગયા. ત્યાંથી બ્રાન્ડીની સંતાડેલી જે બોટલ હતી એ એમણે કાઢી અને સીધી ત્યાં પથ્થરની સામે ફેંકી અને ચૂરે ચૂરા કરી નાખ્યા. એમણે પ્રતિજ્ઞા લઈ લીધી કે ગમે એટલું ડિપ્રેશન લાગે પણ આજથી એ ચીજને માટે, એ વસ્તુ એને માટે હરામ હતી. એને એમ થયું હંમેશા વાયસમાં 5 વખત 6 વખત એ બોલતા, તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી, ઇસે ક્યું છિપાયે જિસકે હાથ જીવન મેં જીવન કી દોરી. એને એમ થયું કે આ ઇમામની શક્તિ એનો કોઈ પાર કે અંત નથી, અગાધ શક્તિ છે. અને ખરેખર હવે મારે તો આ મિશન લાઈનની અંદર મારું આખું જીવન સમર્પણ કરવાનું છે. બસ ત્યારથી એના જીવનમાં એક એવો મોટો પલટો આવી ગયો કે જેની કોઈ હદ નહીં, અને ત્યારથી એની સેવા ભાવના તદ્દન બદલી ગઈ. એમણે જે વાયઝો કરવાની શરૂ કરી અને જ્યારે ઇસ્ટ આફ્રિકા આવ્યા અને સ્પેશિયલ કમિશનર તરીકે ચૂંટાઈને આવ્યા, અને એ વખતે એમણે જે વાયઝો કરેલી, એ વાયઝોની અંદર એ જ્યારે બોલવા ઊભા થાય જમાત સમક્ષ ત્યારે નરી રૂહાનિયત અંદરથી જાણે નીતરતી હોય એવી એમની વાયઝો હતી. માણસો એમના પગ સુધી આવીને બેસતા અને જમાતખાનું આખું ભરાઈ જાય. નીચે સ્ટેરકેસ અને નીચે સુધી પણ માણસો બેસે અને કોઈ પણ રીતે એ વાયઝ ચૂકવી નહીં એવી માણસોની એ વખતે જિજ્ઞાસા હતી. અને વાયઝમાં એટલો બધો રસ પડતો હતો. ગોલ્ડન જ્યુબિલી માટે જ્યારે એમને ફંડ કરવાનો હતો અને એમણે વાયઝ કરેલી ત્યારે જમાતને રોવડાવ્યા હતા. એ વખતે એમણે કીધેલું કે અહીંયા તમે દાગીના તમારી પાસે છે, આજ તમે એક એક દાગીનો આની અંદર આપો. તમે યાદ રાખજો કે ઇમામ કદી કોઈનો પૈસો રાખતો નથી, આપણી ફક્ત એક કસોટી કરે છે, એકના અનેક ગણા કરીને આપશે, વિશ્વાસ રાખો. અને એ વખતે મોમ્બાસાની જમાતની અંદર ભાઈઓ જે બેઠેલી હતી, કોઈએ પોતાના ગળામાંથી જે હાર પહેરેલો હોય, કોઈએ પોંચી મણિયા ભંગડી જે હોય એ સ્ટેજ પર આવી આવી અને મૂકવા લાગ્યા અને ઢગલા ત્યાં થવા લાગ્યા. એવી એ વખતે માણસોની ભાવના હતી, કારણ કે એટલું બધું વાયર્સની અંદર એમને જોશ આપેલું કે જેની હદ નહીં. એમાં એક બાઈ હતી, એક છોકરી હતી શાળામાં ભણતી, એને પણ એમાં બરાબર ચાનક લાગી અને એના હાથમાં એક નાનકડી મણિયાની જોડી હતી, એ કાઢીને એ પણ સ્ટેજ ઉપર મૂકી આવી. મૂક્યા પછી વાયસ પછી ગઈ, ઘેર ગયા, બીક લાગી કે કોઈને પૂછેલું નથી અને આમને આમ સ્કૂલમાં ભણતી બાળા કોઈની પેરેન્ટ્સની કે ભાઈ બાંડુડાની કોઈની સલાહ લેવી જોઈએ અને આ પ્રમાણે કરેલું છે, એટલે બીતા બીતા ઘેર પગ મૂક્યો. ત્યાં જઈ અને ભાઈને વાત કરી કે મેં આમ કર્યું છે, ત્યારે એનો ભાઈ એને એમ કહે છે કે મને ધ્યાન છે, મેં જોયું. પણ એણે કહ્યું કે જો આજે તે માત્ર એક મણિયાની જોડ ત્યાં મૂકેલી છે, પણ એ મણિયાની જોડની સામે વખત આવશે કે તને એટલો બધો એ લાભ મળશે કે જેની કોઈ હદ નહીં હોય. જે કામ તે કરેલું છે બહુ જ સારું કરેલું છે. જ્યારે 4-5 વર્ષ પછી એ બાઈના લગ્ન થાય છે અને વડાવવાનો વખત આવે છે, ત્યારે ભાઈ એ બહેનને પૂછે છે કે જો બહેન, આજે તારા હાથની અંદર, તારા ગળાની અંદર, કાનની અંદર અને આંગળીઓની અંદર હીરા અને સોનાના દાગીના બધા જડેલા છે અને આખો હાથ ચિતરેલો છે, ક્યાંય જગ્યા નથી દાગીનાની, એ બધા સાસરિયાના ઘરના આવેલા છે, યાદ છે જે મણિયાની જોડી એ વખતે નાખેલી હતી, આજે આ અનેક ગણી થઈને તારી પાસે આવે છે, ત્યારે એ શબ્દો એણે એ વખતે યાદ દેવડાવેલા હતા. સબજાલી મિશનરીની વાયરની અંદર એટલો બધો પ્રભાવ હતો કે જે શબ્દોમાં પણ વર્ણવી શકાય નહીં. આખા ઈસ્ટ આફ્રિકા, સાઉથ આફ્રિકા, માડાગાસ્કર, પોર્ટુગીઝ ઈસ્ટ આફ્રિકા અને બધી મુસાફરીઓ કરી કરી અને એમણે ખરેખર પોતાની તબિયત ઉપર પણ જરૂર પ્રહાર કરેલો હતો. જ્યારે એમને બહુ થાકોડો લાગ્યો અને ડૉક્ટરે કહ્યું કે હવે બહુ જ રેસ્ટ લેવાની જરૂર છે, ત્યારે ઝાંઝીબાર આવી અને ત્યાં સેવા હાજી હોસ્પિટલ ઝાંઝીબારમાં એ દાખલ થયા. સેવા હાજી હોસ્પિટલમાં 3 અઠવાડિયા સુધી રહ્યા પછી એમણે સુલતાન મહમદ શાહને કાગળ લખ્યો કે મારી તબિયત બહુ જ ખરાબ થયેલી છે, મને જો તમે રજા આપો તો હવે હું નિવૃત્તિ લઉં અને હિન્દુસ્તાન ખાતે પાછો આવું. મૌલાના સુલતાન મહમદ શાહનો એને ત્યાંથી પત્ર આવે છે કે સબજાલી, હજી ઈસ્ટ આફ્રિકામાં તારે ઘણું જ કામ કરવાનું છે, એટલે ભલે અત્યારે નાદુરસ્ત તબિયત હોય, આવી જા, હિન્દુસ્તાન ખાતે પાછા આવો, ત્યાં આવી થોડો આરામ લઈ અને પાછું આફ્રિકા જવાનું છે. ત્યાર પછી એ હિન્દુસ્તાન જવા માટે રવાના થયા. ત્યાં ગયા, 1-1.5 મહિનો તબિયત ઠીક રહી, પણ પાછો વળી ઉથલો માર્યો અને બીમાર પડ્યા. એ દરમિયાનમાં સુલતાન મહમદ શાહની બોમ્બે ખાતે પધરામણી થઈ. પધરામણી વખતે સુલતાન મહમદ શાહ પૂછા કરે છે કે સબજાલી મિશનરી ક્યાં છે, તો કહેવામાં આવ્યું કે એની તબિયત સારી નથી અને ઘેર છે, પણ બિલકુલ હલનચલન અને એમાં ઘણો ફેર પડી ગયેલ છે. સુલતાન મહમદ શાહ બીજે દિવસે એના ઘેર પધરામણી ફરમાવે છે. ત્યાં જઈ પલંગની પાંગત ઉપર સુલતાન મહમદ શાહ બેસે છે અને સબજાલી મિશનરીને પૂછે છે, કેસા હૈ? સબજાલી મિશનરી તો સુલતાન મહમદ શાહને પોતાના ઘરે અને પોતાના પલંગની પાંગત ઉપર બેઠેલા જોઈ અને એકદમ એના મનની અંદર કેવા કેવા ખ્યાલો આવ્યા હશે એ કંઈ બોલી શક્યા નહીં, પણ એની આંખોમાં દળદળ આંસુની ધારા વહી રહી હતી. એ વખતે પછી સુલતાન મહમદ શાહ એને ફરી વાર જણાવે છે કે સબજાલી, વાપિસ આફ્રિકા જાના પડેગા. પણ સુલતાન મહમદ શાહ મનમાં તો બધું જાણતા હતા, તરત જ કુંભ મગાવ્યો, ન્યાજ તૈયાર કરાવડાવી અને ખોબા ભરી ભરી અને એમને છાંટા નાખ્યા. એ છાંટા નખાયા પછી થોડાક દિવસોની અંદર સબજાલી મિશનરીનું અવસાન થયું. એ વખતે મૌલાના સુલતાન મહમદ શાહે આખી દુનિયાની અંદર જે તાલિકા મુબારકની નવાજશ કરેલી એ આપણને ઘણાને ખબર હશે. કે એમાં એમ જણાવવામાં આવેલું હતું કે આજે દુનિયાની રીતે સબજાલી રિસાયલ કરી ગયેલ છે, દુનિયાને અતિ મહાન ખોટ ગયેલી છે અને એ ખોટ ન પૂરી શકાય એવી ખોટ છે, પણ સબજાલીના આત્માને એનાથી એટલો ઘણો ફાયદો થવા પામેલ છે અને એનો આત્મા બહુ જ ઊંચી જગ્યાએ છે. આજે એની મહાન સેવાઓની કદરમાં હું એને પીરનો ટાઇટલ એનાયત કરું છું. આ જાતના તાલિકા એ વખતે આખી દુનિયામાં મોકલાવવામાં આવેલા હતા અને આ રીતે સબજાલી રમઝાનની નામના એક નજીવા મામૂલી માણસને પીરાતન સુધી પહોંચવાની જે તક મળી અને પોતે પીર થયા અને આજે આપણે ઇસ્માઈલી ઇતિહાસમાં એમનું નામ મશહૂર થયેલું છે એ આપણે સમજી શકીએ છીએ કે જ્યારે ઇમામની નજર આપણા ઉપર મીઠી પડે છે અને એની ઈચ્છા થાય છે ત્યારે એ પારસ પરસી જાય છે, લોઢાનો રંગ બદલી અને સોનું થાય છે અને એમાં પછી કોઈ કંટ્રોલ જ રહેતો નથી, માણસ માણસ મટી અને દેવ બને છે, એવી બધી આ બાબતો હોય છે. પણ મૌલાની કૃપા તુજ તૃઠે નવ નંદ જ પામું આ પહેલી વાત હોય છે. મંબાસાની અંદર 1937 સાલમાં મહેમાની, જે પ્રમાણે મેં વાત કરેલી એ મહેમાનીની પ્રથા હતી, પણ નૈરોબીની અંદર એક વખતે ગોલ્ડન જ્યુબિલીની પહેલાં થોડા દિવસો સુધી મૌલાના સુલતાન મહમ્મદ શાહ અવારનવાર ત્યાં જમાતખાને આવી અને નૈરોબીના જમાતખાને દરખાના ખાને ફરમાનો કરતા. માણસો બધા નૈરોબી વેલાસરથી પહોંચી ગયેલા હતા, અમે પણ પહોંચી ગયેલા હતા. અમારા જ કુટુંબના સુંદરજીભાઈ ડોસા, કે મારા દાદાશ્રી મેઘજી ડોસા, આ સુંદરજી ડોસા એ અસલ મુમિયાસ રહેતા. 1918-20 સાલની આસપાસમાં એમને ઓચિતો આંખે પડડ આવ્યા, અંધારું થઈ ગયું, દેખતા બંધ થઈ ગયા. પછી એ બુંગોમાં ગયેલા અને બુંગોમાં પોતાનું જીવન વ્યતીત કરેલું હતું. પણ એ આખી જિંદગી એમણે અંધાપામાં ગાળી હતી. પણ પરોળીએ 3 વાગે ઉઠી અને એ જમાતખાને જાય, હાથમાં ફાનસ પકડે, ફાનસથી પોતાને તો દેખાય નહીં, દરવાજો ખોલે જમાતનો, જમાતખાનાનો, અને અંદર જઈ ફાનસ રાખે કે 3:30-4 વાગે બીજા માણસો આવે, એમને તકલીફ ન પડે અને રસ્તો જોઈ શકે એટલા માટે જઈ અને 3 વાગ્યાથી જ્ઞાન બોલે 4 વાગ્યા સુધી અને પછી બેઠક ઉપર બેસે. વર્ષોના વર્ષો સુધીનો આ પ્રોગ્રામ, દુકાને બેઠા હોય ત્યારે પોતે એક બાજુ ખૂણે બેઠા હોય, તસ્બી જેટલી વાર હોય એટલી તસ્બી તો ચાલતી જ હોય, જ્ઞાનો એક જ્ઞાન એવું નહીં હોય કે જે એના મોઢે ન હોય, એટલો બધો એમને જ્ઞાનનો શોખ હતો અને ચાલુ જ્ઞાનો લલકારતા હતા. એ સુંદરજીભાઈ ડોસા જે આપણા ગોલ્ડન એજ કમિટીના, સિનિયર સિટીઝન કમિટીના પ્રમુખ સાહેબા ગુલશનભાઈ કુરજી, એ ગુલશનભાઈ એમના ફાધર મેરાલી સુંદરજી ડોસા, અમે બધા એક જ આકાઈ છે, અમે પિતરાઈ કઝિન બ્રધર સિસ્ટર્સ થઈએ છીએ. અમે માંગણી કરેલી કે નૈરોબીની અંદર અમારા ઘેર ભલે સુંદરજીભાઈ હોય, અમે એમને જમાતખાને પહોંચાડશું. અમે એમને લઈ જતા ત્યાં, હંમેશા સવારના આવતા. એક દિવસે સવારને એમણે એમ કીધેલું કે આજે મને તમે જે ભીત ઉપર બેસાડો છો એની બદલીમાં સુલતાન મહમ્મદ શાહનો જે સ્ટેજ છે તખત, એની બાજુમાં આસપાસમાં ક્યાંય જગ્યા મળે તો મારે આજે ત્યાં બેસવું છે. હવે એ ભીત ન્યાલીને બેઠા હોય, અગર તો આગળ બેઠા હોય, એમને દીદાર જાહેરી તો થવાની કોઈ શક્યતા હતી નહીં, પણ એમની પોતાની ઈચ્છા હતી એટલે એ પ્રમાણે અમે ત્યાં જઈ અને વોલન્ટિયરને વાત કરી. વોલન્ટિયરે કહ્યું કે અહીંયા બીજી તો કાંઈ નથી પણ થાંભલા છે, એક થાંભલામાં કોઈ યુવાનભાઈ બેઠેલા હતા, એમને રિક્વેસ્ટ કરી, એમને ઉઠાડી અને તેની જગ્યાએ સુંદરજીભાઈને બેસાડ્યા. સુલતાન મહમ્મદ શાહની પધરામણી થઈ, હજી તો ફૂલહાર પહેરાવે અગર તો બીજી કોઈ વિધિ થાય એની પહેલાં એમણે ફરમાવ્યું કે સામે જે ભાઈ બેઠેલા છે એમને અહીંયા બોલાવો. વોલન્ટિયરને ભલામણ કરી, વોલન્ટિયરે આવી અને સુંદરજીભાઈને કહ્યું કે તમને સુલતાન મહમ્મદ શાહ બોલાવે છે. 2 વોલન્ટિયરો ભેળા થઈ એમને ઊભા કર્યા, ત્યાં બાજુમાં લઈ ગયા. સુલતાન મહમ્મદ શાહ એમને ફરમાવે છે કે જો જિસ્માની આંખ તારી નથી તો કાંઈ નથી, તેથી શું થયું? બાતુની આંખથી તો હંમેશા તું મારા દીદાર કરે છે, અને ચાર વાગે જ્યારે તું બંદગી ઉપર બેસે છે ત્યારે હંમેશા હું તને યાદ કરું છું. હવે આ ટેલિપથી જુઓ કે સુંદરજીભાઈને એ દિવસે પોતાને મનની અંદર થાય છે કે મારે આગળ બેસવું છે. સુલતાન મહંમદ શાહની નજર આટલા માણસો બેઠેલા હતા એના ઉપર પડે છે, એને કોઈ કહેવા ગયેલું નથી કે એમને અંધાપો હતો સુંદરજીભાઈને કે શું હતું, પણ આ પ્રમાણે બોલાવી અને એમને ત્યાં ફરમાન કર્યા. સુંદરજીભાઈની આંખોમાંથી દળદળ આંસુ વહી જતા હતા. એમને થયું કે એમનો જિંદગીનો ફેરો સફળ થયો છે, કે આવી રીતે ઇમામ એમને ઉઠી અને એમને દીદાર માટેની અને જે પોતાએ દીદાર કરતા હતા બાતુનમાં એના માટેની ચોખવટ કરી અને એમને આશીર્વાદોનો વરસાદ વરસાવ્યો હતો. 1937 સાલમાં મુંબાસામાં મકુપા ખાતે, જ્યાં આપણા અત્યારે ફ્લેટ છે એની પછવાડે, એ વખતે એ ફ્લેટ તો એ બધું જંગલ જ હતું. મકુપા એટલે ત્યાં વસવા તો કોઈ જાય નહીં. તમને ખબર છે કે મકુપામાં અમુક વર્ષો પહેલાં જ, જ્યારે આપણા ફ્લેટ બંધાણા, એનાથી લગભગ 4-5 વર્ષ પહેલાં જ 3 સિંહ દાખલ થઈ ગયા હતા, અને ત્યાં સિંહની દોડાદોડી જોઈને માણસો ભાગા ભાગી કરવા લાગ્યા હતા. એ વખતે અફઝલ ખાન કરીને જે એક પઠાણ હતો, એણે જોયું પોતાની બારીમાંથી કે આ સિંહ દોડે છે અને પછવાડે માણસો આ બાજુ ને આ બાજુ ભાગા ભાગ કરે છે. તરત જ પોતાની રાઇફલ કાઢી આવી અને એક પછી એક સિંહનો શિકાર કરી ત્રણ એને ખલાસ કરી નાખ્યા હતા, અને એને ત્યારે સિમ્બા ટાટુનો ટાઇટલ આપવામાં આવ્યો હતો. એ મકુપાના આપણા જે ફ્લેટ, એની પછવાડે સકીના જામિયા મોસ્કની ઓપનિંગ સેરેમની કરવાની હતી. એ મૌલાના સુલતાન મહંમદ શાહના હાથે થઈ હતી. એ વખતે એમણે જે લેક્ચર આપેલું, એ લેક્ચરની અંદર માત્ર મુસ્લિમોના વડાઓ ઇસ્માઇલી, ઇસનાશ્રી, બોરા, સુની, પંજાબી બધા ત્યાં હાજર હતા. ઓનરેબલ ખ્વાજા શમશુદ્દીન, ઓનરેબલ ડૉક્ટર હસન વગેરે પણ હતા. સુલતાન મહંમદ શાહ ત્યાં પૂછે છે કે હું તમને એ પૂછવા માગું છું કે તમે આ દેશમાં રહી અને આફ્રિકનો માટે શું કર્યું છે, ક્યામતના દિવસે તમે ખુદાને શું જવાબ આપવાના છો? ઇસ્માઇલીઓ વતી હું તેમને રિપ્રેઝેન્ટ કરીશ અને હું જવાબ આપીશ, તમારા વતીએ કોણ જવાબ આપનાર છે? અને એવો પડકાર કર્યો હતો કે કોઈના બાપની તાકાત ન હતી કે ઊભો થઈને એમ સવાલ કરી શકે કે ના, અમે આ વાતને ચેલેન્જ કરીએ છીએ, અગર તો આમ નહીં કે તેમ નહીં. એ બધા દાઢીવાળા આવેલા હતા અને મુલાઓ હતા, બધા ચૂપચાપ બેઠેલા હતા, કોઈ એક હરફ કાઢી શક્યું ન હતું. એ આ 1937 વાત. 1948 અંદર મૌલાના સુલતાન મહંમદ શાહની છેલ્લી પધરામણી ઇસ્ટ આફ્રિકા ખાતે થયેલી, ત્યાર પછી પધરામણી થયેલી નહીં. એ વખતે હું ભૂલતો ન હોઉં તો દારેસલામમાં એમને મળવાનો મને જે મોકો મળેલો, એ વખતે અમુક વાતોની ચર્ચા થતાં મેં એમને કીધેલું કે થોડાક મહિનાઓ બાદ જાપાન જવાનું મને થશે, ત્યાંથી મને આમંત્રણ આવેલું છે અને અમે વિચાર કરી રહ્યા છીએ. ત્યારે સુલતાન મહંમદ શાહ મને એમ ફરમાવે છે કે જો જાપાન જા ત્યારે ત્યાં જનરલ મેકઆર્થર, સુપ્રીમ કમાન્ડર એલાઇડ પાવર, એના ઉપર હું તને ભલામણ પત્ર લખી આપું છું, એ ભલામણ પત્ર લઈને જાજે અને એ પત્ર મારો તેને તું આપજે. મેં કહ્યું કે ખુદાબેન, મારી તો કાપડની લાઈન છે, જ્યારે જનરલ મેકઆર્થર, સુપ્રીમ કમાન્ડર આખા અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, બધા આ દેશો, આખો એલાઇડ પાવર્સ દુનિયાના કે જેણે જર્મની સામે લડાઈ જીતેલી, એ બધાના હેડ તરીકે એની નિમણૂક ત્યાં કરવામાં આવેલી હતી. હવે આવા મોટા માણસને હું મારી કાપડની લાઈન હોય અને હું મળું એટલે જરાક અસંબંધ જેવું મને લાગેલું. ત્યારે મેં સુલતાન મહંમદ શાહને કહ્યું કે મને આ કાગળની બનતા સુધી જરૂર નહીં પડે. મને કે ને, યુ મસ્ટ ટેક ઇટ. બીજું ભલે. તરત જ મેડમ બુગેલને બોલાવી કાગળ લખાવ્યો અને મારા હાથમાં કાગળ આપ્યો કે આ લેટર ઓફ રેકમેન્ડેશન તરીકે, કે આ ધીસ ઇઝ ટુ ઇન્ટ્રોડ્યુસ મિસ્ટર સો એન્ડ સો હુ ઇઝ માય ફોલોઅર, ને ફલાણું જે બધું લખવાનું હતું એ લખીને કાગળ આપ્યો. 12 મહિના પછી મને જાપાન જવાનું થયું 1949 સાલમાં. ત્યારે આ કાગળ હું મારી સાથે લઈ ગયેલો. 3 મહિના સુધી તો મને યાદ એ ન હતું કે મારે આ કાગળનો કાંઈ ઉપયોગ કરવાનો છે, અને ઉપયોગ કરવાની કોઈ જરૂર પણ લાગેલી નહીં. 20 સપ્ટેમ્બર 1949 સર સ્ટેફર્ડ ક્રિપ્સ, ચેન્સેલર ઓફ ગ્રેટ બ્રિટન, એણે ઓચિતો સવારના એક ધડાકો કર્યો કે બ્રિટિશ કરન્સી 40% ડીવેલ્યુ કરવામાં આવે છે. બ્રિટન દુનિયાની અંદર એક મોટામાં મોટું પાવર, આર્થિક રીતે અને બીજી દરેક રીતે એનો ડંકો વાગે અને 40% સીધું ડિવેલ્યુએશન કર્યું, આખી દુનિયામાં રાડ બોલી ગઈ. ડિવેલ્યુએશન કરવા સિવાય બ્રિટનને કોઈ છૂટકો ન હતો, કારણ કે લડાઈ દરમિયાન જે ખર્ચાઓ થયા હતા એને પહોંચી વળવા માટે એમને આ ડિવેલ્યુએશન બહુ જરૂરી હતું. હવે મેં જે માલની બધી ખરીદી કરેલી કે જે મારા માટે હતી, પણ ઘણો માલ અમારા ઘરાકોને માટે હતો ઇન્ડેન્ટિંગના બેઝિસ ઉપર, એમાંથી પોણા ભાગની એલસીઓ તો બધી આવી ગયેલી, પણ લગભગ 10 લાખ શિલિંગનો માલ એવો હતો કે જેની લેટર ઓફ ક્રેડિટ હજી ત્યાંથી મુંબાસા, નેરોબી કે દારેસલામથી ખુલેલી ન હતી. મને જરાક મૂંઝવણ થઈ કે જો આ 10 લાખની લેટર ઓફ ક્રેડિટ વેલી આવી ગયો હોત તો 40% હિસાબે 4 લાખ શિલિંગનો આમાં દેખીતો ફાયદો આવી જાત. ખૂબ વિચાર કર્યો. બીજા દિવસે મનમાં એમ થયું કે સુલતાન મહમ્મદ શાહનો કાગળ મારી પાસે છે તો જનરલ મેકઆર્થરને આમાં મળી શકાય, અગર તો એ આમાં કાંઈ કરી શકે. હું ઓસાકા હતો, જનરલ મેકઆર્થર ત્યાં ટોક્યો. મનમાં એમ જ પ્રેરણા થઈ, મેં તાર કર્યો જનરલ મેકઆર્થરને કે હું હિઝાઇનેસ યાગા ખાનનો ફોલોઅર છું, મારી પાસે એમનું રેકમેન્ડેશનનો લેટર છે અને હું તમને તમારી સગવડે મળવાની ઈચ્છા રાખું છું. 2 કલાક થઈ હશે અને હું જે કંપનીની સાથે રેપ્રેઝેન્ટેડ હતો એ નીચીમેન કંપનીની ઓફિસની અંદર, કે જેનો લગભગ 2800 માણસોનો સ્ટાફ હતો, ત્યાં પોલીસવાળા 3 જણા આવ્યા અને કંઈ પૂછપરછ કરવા લાગ્યા. એટલે મેં મારા બાજુમાં જે અમારો માણસ બેઠેલો હતો એને પૂછ્યું કે આજે અહીંયા પોલીસવાળા આવેલા છે, કોઈ ચોરી બોરી થયેલ છે કે કાંઈ બનાવ બનવા પામેલ છે? તો કે ના, અમને કાંઈ ખબર નથી. પૂછતા પૂછતા આવે છે અને ત્યાં પૂછે છે કે આ રમઝાન ડોસા કોણ છે? હું તો ગભરાઈ ગયો, મને ખબર નહીં કે આ શા માટે પૂછપરછ કરે છે. તરત જ મેં કહ્યું કે હું છું. તો કહ્યું કે તે જનરલ મેકઆર્થરને તાર કરેલો છે? મેં કહ્યું હા. શા માટે તાર કરેલ છે? મેં કહ્યું કે મારે એને મળવું છે એના માટે. કયો કાગળ તારી પાસે છે? એટલે મેં બ્રીફકેસમાંથી કાગળ કાઢી અને એ કાગળ બતાવ્યો. શા માટે મળવા માગે છે? મેં એને મારા રીઝન્સ આપ્યા કે આ માટે મળવા માગું છું. એ લોકોએ જોયું કે આ બધું જિન્યુઆઈન છે, એટલે તરત જ એમણે ત્યાંથી જ ટેલિફોન ટોક્યો કરી અને એમ જાણ કરી કે આ જિન્યુઆઈન માણસ છે અને મળવા માગે છે, એ બરાબર છે. 5 લાખની અંદર મને ઇન્ફોર્મેશન આપી કે આજને આજ મારે રવાના થઈ જાઉં, આવતીકાલ સવારના 11 વાગે જનરલ મેકઆર્થર સાથેનો ઇન્ટરવ્યૂ. તરત જ એ વખતે પ્લેનની સગવડો હતી નહીં, કારણ કે પ્લેનો બધા ભાંગેલા હતા. જાપાન સુધી પ્લેનમાં પહોંચતા એ વખતે મુંબાસાથી નૈરોબીથી જાપાન પહોંચતા 7 દિવસ લાગતા. આજ આપણે 1.5 દિવસની અંદર પહોંચી જઈએ છીએ, પણ એ વખતે આટલો લાંબો ગાળો લાગતો. હવે જેવો ટોક્યો પહોંચ્યો, ટાઈમ પહેલાં 1/2 કલાકે હું ત્યાં પહોંચી ગયો. એમ્પરર હિરોહિતો ઓફ જાપાન, કે જે આખા જાપાનનો એમ્પરર, એણે એનો બંગલો એની પાસે આ જનરલ મેકઆર્થરે ખાલી કરાવેલો. ખાલી કરાવવાનું કારણ એ કે જાપાન લડાઈની અંદર હારેલો અને અમેરિકાએ એટલો બધો એના ઉપર કંટ્રોલ મૂકી દીધેલો કે એમ્પરર હિરોહિતો, કે જે આજ પણ હયાત છે, હજી પણ જાપાનનો એ એમ્પરર છે, એ હિરોહિતોને એણે કહ્યું કે પીસ પ્રીતિ આ સહી થાય એની પહેલાં મને તારો કાગળ જોઈએ છે કે તારામાં કોઈ પણ ડિવાઇન પાવર નથી, કારણ કે જાપાનીઝ પ્રજા એમને ખુદાના અવતાર તરીકે અથવા અવતારી પુરુષ તરીકે માનતી હતી. એટલે એણે મેકઆર્થરે એની પાસે કાગળ લીધો કે મારામાં ડિવાઇન પાવર નથી, એ હું કન્ફેસ કરું છું. એટલું જ નહીં, પણ રેડિયો ઉપર પાછું એનું એનાઉન્સ કરાવેલું કે આખા જાપાનને ખબર પડે કે એમ્પરર હિરોહિતો એ કોઈ ખુદાઈ શક્તિ નથી. અને એમ્પરર હિરોહિતોનો જે પેલેસ હતો એ મેકઆર્થરે પોતાની ઓફિસ તરીકે એનો અથવા હેડક્વાર્ટર્સ તરીકે એનો ઉપયોગ કરવાનું શરૂ કરેલું. મેકાર્થરનો પ્રભાવ આખા જાપાનની અંદર ક્યાંય પણ જાઓ, રસ્તામાં, હોટેલમાં, રેસ્ટોરન્ટમાં, આજુબાજુ ઓફિસોમાં મેકાર્થર 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 મેકાર્થર. કારણ કે આખો કંટ્રોલ ફિનાન્શિયલ કે જે ગણો એ બધો એ અમેરિકાનું જ હતું અને આ ધણી ધણી મેકાર્થર હતો. મળવાનો ટાઈમ થયો, દરવાજા પાસે પહોંચ્યો, મને પૂછવામાં આવ્યું, મેં રેફરન્સ આપ્યો, અંદર લઈ જવામાં આવ્યો. કોરિડોર પાસે પહોંચ્યું છું ત્યારે 6 મિલિટરીના માણસો, જેમાં 3 મારી આગળ 3 મારી પાછળ એસ્કોર્ટ આપે છે. એ એસ્કોર્ટ એટલા પૂરતો કે જે કોઈ પણ માણસ મેકાર્થરને મળવા આવે એ કોઈ જેવો તેવો માણસ નહીં હોય, એટલે VIP ટ્રીટમેન્ટ તરીકે. કોરિડોર બહુ જ લાંબી, તે કોરિડોરના બિગિનિંગથી છેક એન્ડ સુધી જ્યાં હીરો જેની મેકાર્થરની ઓફિસ હતી ત્યાં સુધી એસ્કોર્ટ કરી અને આ મિલિટરીવાળા ત્યાં લઈ ગયેલા અને બાજુના લિવિંગ રૂમમાં મને બેસાડેલો. ત્યાર પછી મેકાર્થરનો સેક્રેટરી આવીને મને પૂછે છે, મેં એને કહ્યું કે મારા 10 લાખના લાયસન્સો આ પ્રમાણે રહી ગયેલા છે, એટલા માટે મારે મેકાર્થર પાસે રિક્વેસ્ટ કરવી છે કે મને એ જૂના ભાવે રીવેલિડેટ કરી આપે, કે જે ચીજ અશક્ય હતી. એક વખત એક ડિવેલ્યુએશન થાય એટલે એ જ મિનિટથી એ ચીજનો અંત જ આવી જાય. ત્યારે મને સેક્રેટરી કહે છે, આ તું મારી સામે જે વાત કરે છે તું ઇમ્પોસિબલ ટોક કરે છે. મેં કહ્યું હું કબૂલ કરું છું, પણ મારે એટલા ખાતર એને મળવું છે ને, તને વાંધો ન હોય તો મને મુલાકાત કરાવી દે. એ અંદર ગયો, આવી બહાર આવે, મને કહે છે કે આમાં કદાચ એને બહુ સમજણ નહીં પડે મેકાર્થરને, પણ બોર્ડ ઓફ ટ્રેડ ઓફ જાપાન એનો પ્રેસિડેન્ટ છે, એને હું હમણાં જ ફોન કરીને બોલાવું છું અને એ આવીને તારી સાથે ચર્ચા કરશે. મેં કહ્યું ભલે. 15 મિનિટની અંદર બોર્ડ ઓફ ટ્રેડનો પ્રેસિડેન્ટ ત્યાં આવ્યો. એણે મને પૂછ્યું, મેં એને સમજાવ્યું કે આ પ્રમાણે થયેલું છે, આ કાગળ અને આ મને કોઈ પણ હિસાબે આ જોયું છે, નહીતર મારી આખી આ 3 મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળે છે. એણે વિચાર કર્યો, મને કહ્યું કે આ બહુ જ ગંભીર અને બહુ જ મુશ્કેલ વાત લાગે છે. એ વળી પાછો મેકાર્થર પાસે ગયો, વળી પાછો બહાર આવ્યો, મને કહ્યું કે જો 3 દિવસનો અમે તને ટાઈમ આપીએ છીએ, કે 3 દિવસની અંદર જેટલા તારા ઇન્ડેન્ટ હોય અપ ટુ 1 મિલિયન શિલિંગ્સ એ તું ત્યાં ફલાણી બેંક ઓફ જાપાન છે એની પાસે તું રજૂ કરી દેજે અને એ તને જૂના ભાવ ઉપર એ ઇન્ડેન્ટો ઉપર છાપ મારી આપશે. તારીખ જૂની નાખવાની છે, ડિવેલ્યુએશન પહેલાંની 1 દિવસ પહેલાંની તારીખ. એ પ્રમાણે 3 દિવસનો ટાઈમ ઘણો ગણાય. તરત જ હું ત્યાંથી પછી મેકાર્થર ત્યાં બહાર આવે છે, કોરિડોરમાં હાથ આપે છે. મેકાર્થરને તમે જુઓ, 1 ફૂટ 3 ઇંચ જેટલી ઊંચાઈ, શરીરનો બાંધો મજબૂત અને આમ પ્રભાવશાળી માણસ. આમ હાથ આપે, આપણો પંજો એક વખત હલબલાવી મૂકે, પણ આવા પ્રભાવશાળી માણસ સાથે સુલતાન મહમ્મદ શાહની કેવી ઓળખાણ, કે એ હું ના પાડું છું તોય મને કાગળ આપે છે. આ 10 લાખના લાયસન્સમાં 4 લાખનો લાભ મને ખરો, પણ વધારે લાભ તો ઘરાકો જેના ઇન્ડેન્ટો કે ઓર્ડરો લીધેલા હતા એ લોકોને પણ કેટલો ખુશીપો થાય કે જે ચીજની અમને લેટર ઓફ ક્રેડિટ ખોલાવેલી નહીં હતી એમને આ બેનિફિટ જૂના ભાવનો મળેલો. આ મૌલાના સુલતાન મહમ્મદ શાહની દૂરઅંદેશી, કે જે 12 મહિના પહેલા મને કહે છે કે ના મારો કાગળ લઈને જાજે, હું ના પાડું છું તો પણ મને કાગળ આપે છે, આ એક દ્રષ્ટાંત હું તમારી પાસે રજૂ કરું છું. 1951માં કાન્સ ખાતે વિલા યાકીમુરમાં મૌલાના સુલતાન મહમ્મદ શાહ સાથે મુલાકાતનો મને પ્રસંગ મળેલો. એ વખતે મારી સાથે મારા મિત્ર કાસમ અલીભાઈ કરમાલી પ્રેમજી પણ સાથે જ હતા, કે જે અત્યારે અહીં હાજર છે. અમે ત્યાં સુલતાન મહમ્મદ શાહ પાસે ગયા, અમોને મુલાકાતનું બહુ માન મળેલું. ઘણી વાતો થઈ, લાયસન્સનું પૂછતા, જાપાનના વેપારનું પૂછતા, જુદી જુદી અવનવી વાતો સુલતાન મહમ્મદ શાહ ત્યાં કરતા. એ વખતે મેં સુલતાન મહમ્મદ શાહ પાસે એક વાત રજૂ કરી. બનેલું શું કે મંબાસામાં 1950ની સાલમાં ઇસ્નાક્ષરી કોમે એમ નક્કી કર્યું કે ઇસ્માઇલી કોમ આટલી બધી આગળ વધે છે અને પ્રગતિ કરે છે અને આપણે એના પ્રમાણમાં કંઈ પ્રગતિ કરી શકતા નથી. એનું કારણ એ કે આપણી પાસે જોઈએ એવું બંધારણ નથી.
اپنے کام کاج نہ کریں. میں نے اے ایچ نور محمد عبدل حسین نور محمد اسناش کے کونگا پریسیڈنٹ એનો ટેલિફોન આવ્યો કે તમારા કોન્સ્ટિટ્યુશનની એટલે કે બંધારણની મને રકમ જોઈએ છે, તમે મને આપી શકશો? મેં અમારા પ્રેસિડેન્ટ કાઉન્ટ મેરાલીભાઈ રામજીને ફોન કર્યો, પછી કાઉન્ટ પટેલ ઝાલાને અને કાઉન્ટ પારૂને બંનેને ફોન કરી, મસલત કરી અને એમને બંધારણની કોપી તરત જ મોકલાવી. એ બંધારણમાં એ લોકો શું કરવા માંગતા હતા? મને અબ્દુલ હુસેન નૂર મહમદે કહ્યું કે 2 મહિના પછી ઇસ્ટર હોલીડેઝ આવે છે, ત્યારે અમારે આખા આફ્રિકાની, ઇસ્ટ આફ્રિકાની આખા આફ્રિકાની ઇશનાશ્રી કોમની અહીંયા મુંબાસામાં કોન્ફરન્સ બોલાવવાની છે. એની અંદર અમે તમારી માફક જ પ્રોવિન્શિયલ કાઉન્સિલ, ટેરિટોરિયલ કાઉન્સિલ, સુપ્રીમ કાઉન્સિલ વગેરે બધાની નિમણૂક કરવાના છીએ. અને પછી જ્યારે ઇસ્ટર હોલીડેઝ આવ્યા ત્યારે એ લોકોએ બેન્ડ વાજા ધામ ધૂમથી બધી સેરેમનીઓ કરી, બધા ડેલિગેટો આવ્યા, એમને માનતાન આપ્યા અને જો તો એવો દબદબો કર્યો, કારણ કે આખું નવું કોન્સ્ટિટ્યુશન બનાવવાના હતા. 4 દિવસ સુધી એ લોકોની કોન્ફરન્સ ચાલેલી અને કોન્ફરન્સની અંદર બધા ઠરાવો કર્યા, કાઉન્સિલની નિમણૂકો થઈ પ્રોવિન્શિયલ, ટેરિટોરિયલ અને સુપ્રીમ. સવાલ એ આવ્યો કે કોઈ માણસને એક ન્યાયથી સંતોષ ન થાય પ્રોવિન્શિયલ કાઉન્સિલમાં તો ટેરિટોરિયલ પાસે જાય, ટેરિટોરિયલના ન્યાયથી સંતોષ ન થાય તો સુપ્રીમ પાસે જાય, પણ દાખલા તરીકે ન્યાયથી પણ કોઈને એવો ન હોય તો પછી આપણે જેમ બ્રિટનની અંદર પ્રિવી કાઉન્સિલ છે, આપણી અંદર આપણી પ્રિવી કાઉન્સિલ એ ખુદ મૌલાના હાજરીમાં. હવે હાજરીમાં ગોતો ક્યાંથી? વાત આવી એટલે વાત આખું વાણ ચગડોળે ચડ્યું. કોઈએ કહ્યું કે આપણે ફલાણા ગુલાની નિમણૂક કરીએ, કોઈએ બીજા નામ સૂચવ્યા, પણ ગમે એમ પણ આ ચીજની અંદર માથે જે ઓથોરિટી હોય કે જેના એક શબ્દ કે તમારી અપીલ હું મંજૂર રાખું છું કે તમારી અપીલ હું ન મંજૂર કરું છું, એની સામે ઇસ્માઇલી કોઈ બચ્ચો ચેલેન્જ કરવા માટે તૈયાર ન હોય એ ગોત્યો ક્યાંથી? હવે એ લોકોએ શું કર્યું? મેં સુલતાન મહમદ શાહ પાસે આ વાત રજૂ કરી કે ખુદાને આ પ્રમાણે થવાનું હતું. તો સુલતાન મહમદ શાહ પૂછે છે ધેન વોટ હેપન, એટલે એમ કે ઓલો આગા ખાન તો મળ્યો નહીં એ લોકોને, તો પછી થયું શું? મેં કહ્યું કે ખુદાનંદ, મેં એ લોકોને અબ્દુલ હુસેન નૂર મહમદને પૂછા કરી તો એણે કહ્યું કે ફાઇનલી એ લોકો એ ડિસિશન ઉપર આવ્યા કે આપણે શાહ ઓફ ઈરાનને એપ્રોચ કરીએ. શાહ ઓફ ઈરાન કે જે હમણાં 2-3 વર્ષ પહેલા જે ડિપોઝ થયેલ હતો, શાહ ઓફ ઈરાન, ઈરાનની અંદર તો એ આખી ઇશ્નાશ્રીની જ વસ્તી છે અને એ પણ ઇશ્નાશ્રી ધર્મ પાળનાર, એટલે આ લોકોને એમ થયું કે જો શાહ ઓફ ઈરાન આપણા હેડ તરીકે હોય તો એ શાહ ઓફ ઈરાન જે જજમેન્ટ આપે એ આપણને કબૂલ, અને એ આ લોકોની બધી કાઉન્સિલે આ બાબત મંજૂર કરેલી. શાહ ઓફ ઈરાનને એ એપ્રોચ થયા. મેં સુલતાન મહમદ શાહની વાત કરી કે ખુદાનંદ એ લોકો એને એપ્રોચ થયા, વેન વોટ હેપન, એમ કે ત્યારે શાહ ઓફ ઈરાન એમ કે છે આ લોકોને, આના ડેલિગેશનને, ઇશ્નાશ્રીઓના ડેલિગેશનને, કે જુઓ મને તમે આ જગ્યા આપવા માંગો છો, મને કોઈ પણ પ્રશ્ન મૂંઝવે છે અથવા મને સલાહની જરૂર પડે છે ત્યારે હું નામદાર આગાખાનની સલાહ લઉં છું, જો તમને વાંધો ન હોય તો તમે નામદાર આગાખાનને એ જગ્યા માટે એપોઇન્ટ કરો તો કેમ? હવે આ લોકોને તો કાપો તો લોહી ન નીકળે કે જે ચીજના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધની વાત હતી એ વાત એને શાહ ઓફ ઈરાન કરે છે, કારણ કે શાહ ઓફ ઈરાનનો અને સુલતાન મહમદ શાહનો સંબંધ તો આપણને ધ્યાન છે ઘણો હતો, અને હાજરીમામનો પણ સંબંધ એમની સાથે હતો. જ્યારે આ વાત મેં સુલતાન મહમદ શાહ પાસે રજૂ કરી કે એ લોકોને શાહ ઓફ ઈરાને આ જવાબ આપ્યો, ત્યારે સુલતાન મહમદ શાહ એકદમ હસવા લાગ્યા અને એમને એમ લાગ્યું કે આ કોઈક બહુ નહીં અને હસવા જેવી વાત મેં રજૂ કરેલી છે. હવે 1954માં તમને મેં ગયા લેક્ચરમાં ઉલ્લેખ કરેલો એ પ્રમાણે આલુઝાણી કુસુમભાઈ કે જેમને પછી વાલસાણીનો ટાઇટલ આપવામાં આવેલો હતો, એમણે સ્કૂલને માટે 1.5 લાખની સખાવત કરેલી. એ સ્કૂલની ફાઉન્ડેશન સ્ટોનની ઓફિશિયલ સેરેમની પ્રિન્સ અલી ખાન સાહેબના હાથે થવાની હતી અને પ્રિન્સ અલી ખાન એ વખતે પ્રિન્સેસ રીતા સાથે ત્યાં આવેલા હતા. પાયો નાખવાની ક્રિયા થઈ. માણસો જો તો પાર નહીં, એટલા બધા માણસો કાર્ડ માટે મારા માર્યો, અમને કાર્ડ આપો, અમને કાર્ડ આપો. પણ આપણે બની શકે એટલા એને સંતોષ આપવાની કોશિશ કરેલી હતી. ત્યાં એજ્યુકેશન બોર્ડ તરફથી મેં સ્પીચ કરેલી અને પ્રિન્સ સાહેબે જવાબ આપેલો. ત્યાર પછી એ સ્પીચ પતી ગયા પછી કાઉન્ટ ઇબ્રાહીમ લથુને પ્રિન્સ સાહેબે કહ્યું કે રમઝાનને એમ કહો કે મારી સાથે હમણાં લંચ લેવા માટે ઘેર આવે કાઉન્ટ ફતેલીના બંગલે. એટલે ફાતમા તથા હું અને બંને એક વાગે ત્યાં કાઉન્ટ ફતેલીના બંગલે પહોંચ્યા. ત્યાં પ્રિન્સ સાહેબ પધાર્યા. પ્રિન્સેસ રીતા પણ ત્યાં હતા. કાઉન્ટ અને કાઉન્ટેસ ફતેલી દાલા, કાઉન્ટ અને કાઉન્ટેસ અંજલી દાલા અને અમે બેઓ ત્યાં હતા લંચ માટે બેઠા. એટલા બધા વાના અને કુદરતી છે કે જયારે આવું લંચ હોય ત્યારે ચીજો તો હિસાબ વગેરે રાખવામાં આવેલી હોય. પ્રિન્સ સાહેબ અમને તાણ કરતા જાય કે આ લ્યો, આ લ્યો, આ લ્યો. પણ પોતાએ શું લીધું? કાઉન્ટ ફતેલીને કહે છે કે ગીવ મી એ ગ્લાસ ઓફ ફ્રેશ પાઇનેપલ જ્યુસ. એક ચીજને અડક્યા નહીં, પાઇનેપલ જ્યુસનો એક ગ્લાસ આખા લંચ દરમિયાન એમને લીધો. જયારે અમને તાણ કરીને ત્યાં એમને ખવડાવ્યા હતા. પ્રિન્સ અલી ખાન ની સાથે જે લોકો ટચમાં આવેલા છે એમને ખબર છે કે એ કેટલા ડાયનેમિક હતા અને એ જયારે માણસો સાથે કોન્ટેક્ટમાં આવતા ત્યારે કેટલું બધું પ્રભાવિત કરતા હતા એ જેમને ખબર હોય એમને અથવા જેમને પરિચય થયો હોય એ જ સમજી શકે છે. એમની સાથે ખાલી આવડી નાનકડી મુલાકાતમાં મને ખરેખર જે જાણવા મળેલું મને એમ લાગે છે કે આજ સુધી હંમેશા એ પ્રસંગો યાદ કરું છું. જ્યારે અમે એક પ્રસંગે મારા મિત્ર કાશ્મીર તથા હું શેટોડોલા હોરાઇઝનમાં ગયેલા, ખાલી બંગલો જોવા માટે પ્રિન્સ સાહેબને એક તો પ્રિન્સ સાહેબ ત્યાં હાજર નહોતા, પણ તૃતિ અમને બંગલો બતાવતા હતા અને ઓચિતા પ્રિન્સ ત્યાં આવી પહોંચ્યા. એ વખતે તરત તૃતિને કહે છે કે આ લોકોને ચા અને રિફ્રેશમેન્ટ આપ. અમને કહે છે કે ઉપર જઈને અમારા બેડરૂમમાં અને બધે એક એક રૂમ તમે જોજો આ તે. પછી અમને આમંત્રણ આપે છે કે હું હમણાં જાઉં છું મોન્ટે કાર્લો તરફ, તમે પણ ત્યાં મોન્ટે કાર્લો આવજો. અને અમે કહ્યું કે પ્રિન્સ સાહેબ અમારાથી કદાચ ત્યાં નહીં આવી શકાય, અમે ત્યાં ન ગયા. પણ એમનો સ્વભાવ અને એમની બોલવાની રીત, માણસોને વશ કરવાની રીત એ જે એમના ટચમાં આવે એમને જ ખબર પડી શકે. 1957 11 જુલાઈ એ દિવસે મુંબાસા ટાઈમ્સના એડિટરનો મને ફોન આવ્યો કે અમને તમારા બે ત્રણ જણા લેખાંશના પ્રેસિડેન્ટ, હું તથા બીજા કોઈ પણ એમને મળવું છે. કયા કારણ સર? તો એમ કહે છે કે હિઝાઇનેસ જાજા ખાનની તબિયત બહુ સારી નથી, એટલે અમને અમુક ડિટેલ્સ તમારા પાસેથી જાણવી છે. અને બપોરના 2 વાગ્યાની એમની પાસે ટાઈમ લીધો. કાઉન્ટ મેરાલીભાઈ રામજી, મુખી ગુલામ અલી મદદ અલી સલેમાન વીરજી, કામરી આસમલી લાખાણી તથા હું અને 4 જણા ત્યાં ગયા. એમને કઈ સાલમાં સુલતાન મહેમૂદ જન્મ થયો છે, કઈ સાલમાં એ ગાદી ઉપર આવ્યા વગેરે વગેરે બધી વિગતો આપતા હતા. સવા 2 થયા ત્યાં અંદરથી રિપોર્ટર દોડતો દોડતો આવ્યો અને એક કાપલી એડિટરના હાથમાં મૂકી. એ કાપલી વાંચીને એડિટર કહે છે કે હી સાઇલેન્સ આઝા ખાન હેઝ પાસ્ડ અવે પીસફુલી. એ વાત એણે ત્યાં કરી, અમારા કોઈને મગજમાં આ વાત ઉતરી નહીં. અને જે શું કહે છે? તો કહે છે કે હિઝાઇનેસ આઝા ખાન હમણાં જિલ્લા યકીનુર જિલ્લા બરકતમાં એમની વફાત થયેલી છે અને આ સમાચાર ફ્લેશ હમણાં મળેલા છે. અમે તો એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા કે આને શું સાંભળી રહ્યા છે. તરત જ કાઉન્ટ પટેલીને ફોન કર્યો, કાઉન્ટ પારૂને ફોન કર્યો અને એમના મારફતે ફેડરલ કાઉન્સિલ આખા ઇસ્ટ આફ્રિકામાં સમાચાર પહોંચાડવામાં આવ્યા. 19 જુલાઈ 1957 આસામ ખાતે પહેલી અંતિમ ક્રિયા સુલતાન મહેમૂદ શાહની થઈ. એ વખતે ત્યાં જવાનો મને મોકો મળેલો. એ વખતે માણસો હિસાબ વગરના આવેલા અને હજી વાત બહુ તાજી હતી. મનની અંદર કેટલા વિચારો ઘોળાયા કરતા હતા. જ્યારે વખત આવ્યો અને કોફિનની પાસે જવાનો પ્રસંગ આવ્યો, એક પછી એક લાઈન મોટી લાગેલી હતી. વારો આવ્યો, કોફિન છે તેથી આપણે જોઈ શકતા હતા, એ રીતે રાખવામાં આવેલું હતું. કે આપણે સુલતાન અમિત શાહ જાણે એકદમ ગાઢ નિંદ્રામાં બધેલા હોય એમ લાગે, આપણને મનની અંદર ખ્યાલ આવે કે અરે આ આપણે શું જોઈ રહ્યા છીએ. આ એ જ સુલતાન અમિત શાહ છે કે જેણે આપણને હિન્દુસ્તાન ખાતેથી કાઠિયાવાડથી જેમ તેમ મેરાઓ કરી, વિનવણીઓ કરી અને પાલિકાઓ અને સંદેશાઓ મોકલાવી અને ઇસ્ટ આફ્રિકા જવાની ભલામણ કરી અને જનાવર જેવી સ્થિતિ ભોગવનારાઓને સારા મોટા ઇન્સાન તરીકેનો દરજ્જો અપાવ્યો, એ શું આ જ સુલતાન અમિત શાહ છે? હોય નહીં. વળી બીજો ખ્યાલ આવે છે કે આપણને આટલા વર્ષોના વસવાટ પછી એક એક ઇસ્માઇલીનું 1960 સુધીમાં પોતાનું મકાન કે ફ્લેટ હોવું જોઈએ, એ જાતની એમણે આખી યોજના તૈયાર કરી અને આપણને આપેલી. અને 1957 સુધીમાં તો 75% યોજના તો ત્યારે પતી ગયેલી હતી. ત્યારે એમ થાય છે કે શું એ આ જ સુલતાન અમિત શાહ છે જે આમાં પઢેલા છે, વિંદર કરે છે, કે પછી ખાલી એમનું આ ગમું રાખેલું છે કે શું છે? મગજને વાત ઉતરેલી પણ આજુબાજુ જયારે જોયું છું તો આ બાજુ દિવાન સાહેબા, લેડી પીરભાઈ, કાઉન્ટેસ રોશનભાઈ પટેલી ભાલા, કાઉન્ટેસ ખાતુનભાઈ પારુ, હિન્દુસ્તાન અને બીજા દેશોના ભાઈઓ અને બાઈઓ રડી રહ્યા છે. આ બાજુ માતા સલામત ચોફાર દુબન કરી રહ્યા છે. આ બધું જયારે જોઈએ ત્યારે એમ થાય છે કે ના, વાત તો સાચી છે. આનું વર્ણન જયારે હું પાછો આવ્યો ત્યારે મુંબાસા જમાતખાનામાં મેં કરેલું હતું. પણ આસામમાં એ જ દિવસે જયારે આ સેરેમની પૂર્ણ થઈ, એ દિવસે સાંજના 7 વાગે દિવાન સરીબુતીરભાઈ કાઉન્ટ પટેલી બાલા, કાઉન્ટ બીકેએસ વીરજી, કાઉન્ટ સાલમ અહેમદ લડ્ડા અને કાઉન્ટ હસન કાસમ લાખા, એ 5 જણાએ મૌલાના હાજરીમાનની ત્યાં જ હોટેલ કેટરેકમાં મુલાકાત લીધેલી. મૌલાના હાજરીમાન પાસે જઈ અને એમણે સુલતાન અહેમદ શાહની વસાત માટે બહુ જ દિલગીરી પ્રદર્શિત કરી અને દિલગીરી પ્રદર્શિત કર્યા બાદ એમણે જણાવ્યું કે ખરેખર અમને એટલી બધી ખોટ આવેલી છે કે જેનું અમે વર્ણન કરી શકતા નથી. આ ઇમામે અમારા માટે એટલું બધું કરેલું છે કે જેની કોઈ હદ નથી. ત્યારે મૌલાના હાજરીમાં એમને જવાબ આપે છે કે માય ગ્રાન્ડફાધર હેડ ડન એ લોટ ફોર યુ, બટ આઈ વિલ ટેક યુ ટુ ધ મૂન. કે મારા દાદાશ્રીએ તો તમારા માટે બહુ જ કરેલું છે, હું તો તમને મૂલ સુધી લઈ જઈશ. મેં કાંઠ હસનભાઈને પૂછા કરી કે આને તમે શું અર્થ કર્યો, ત્યારે એમણે એમ કહ્યું કે આના 2 અર્થ થાય છે કે એક કે મારા દાદાશ્રીએ તમને ગાડી પાટા ઉપર લઈ આવી અને એકદમ રેલિંગ ઉપર રાખી દીધી છે, હવે ઉપર પહોંચાડવાનું કામ અને તમને ઉચ્ચ જગ્યા ઉપર કે જ્યાં તમે સારામાં સારી પ્રગતિ કરીને પહોંચી શકો એ મારી ફરજ છે, એ હું કરવાનું છું. અને બીજું કે ફિઝિકલી મન ઉપર પણ હાજરીમાન સાથે આપણને જવાનો પણ મોકો મળે, તો એમાં કંઈ પણ લડાઈ નથી. આ 2 અર્થ એમને કાંઈ પસંદભાઈ અને એમની સાથે જે બીજાઓ હશે એ એમને લીધેલા. આ 19 જુલાઈની વાત. 20 જુલાઈના અમે કેરો ખાતે જવા માટે રવાના થયા. ત્યાં હોટેલ સેમિરામીઝમાં ઉતાર્યો રાખેલો. કેન્યા, યુગાંડા અને તાંગાનિકા એ વખતે એના બધા પ્રતિનિધિઓ, એના બધા ડેલિગેટ જે આવેલા હતા એ બધા ત્યાં સેમિરામીઝમાં હતા અને રાતના વાતો કરતા હતા. આશરે 12 વાગ્યાનો સમય થયો છે ત્યારે ઓચિતા અમે જોયું છે તો મેઇન એન્ટ્રન્સમાં માતા સલામત, પ્રિન્સ અમીન મહમદ અને પ્રિન્સ સદરુદ્દીન ત્રણેય દાખલ થતા જોયા. અમે તરત જ ઉભા થઈ ગયા. માતા સલામતની બાજુમાં અમે ગયા. ત્યાં જઈને અમે ખરખરો કરેલો કે અમે બહુ દિલગીર છીએ, કે આ પ્રમાણે બનવા પામેલું છે અને આ ખોટ ન પૂરી શકાય એવી છે. ત્યાર પછી માતા સમાજ સાથે બધા લગભગ 18-19 જણા હતા એમને અને ત્યાં ફોટા પડાવેલા. પછી એ પણ એ જ હોટેલમાં ઉતરેલા હતા એટલે એલિવેટર સુધી અમે એમને મૂકવા ગયા ત્યારે અમે 4 કે 5 જણ સાથે હતા. ત્યારે માતા સલામત કહે છે કે લુક હાજર મેન વોઝ ઓલમોસ્ટ ટેલિંગ મી ધેટ કરીમ વિલ બી એ ગ્રેટ ઇમામ. હાજર મેન રિપીટ કરે છે, હાજર મેન વોઝ ઓલમોસ્ટ ટેલિંગ મી ધેટ કરીમ વિલ બી એ વેરી ગ્રેટ ઇમામ. તો એટલાથી માતા સલામતને સંતોષ ન થયો. એ પાછા કહે છે કે હાજરી મામ નોટ વન્સ નોટ ટ્વાઇસ બટ ઓલ યર્સ યુ હેવ ટેલિંગ મી ધેટ કરીમ વિલ બી એ વેરી ગ્રેટ ઇમામ. એના ઉપરથી યાદ આવ્યું કે કરીમ શાહના દાદાશ્રી મૌલાના સુલતાન મહેમદ શાહે પ્રોફેસી કરી કે કરીમ શાહ બહુ જ મોટા ઇમામ થવાના છે. એ પ્રોફેસી ખોટી પડે. મૌલાના સુલતાન મહેમદ શાહનો જન્મ થયો કરાચી ખાતે, કે જે આજે એનું જન્મસ્થળ કરાચી ટેકરી તરીકે ઓળખાય છે. જ્યારે એમનો જન્મ થયો ત્યારે 1877ની સાલ મૌલાના શાહ આગા શાહ હસન અલી શિકાર ઉપર હતા. એમને આ સંદેશો પહોંચાડવામાં આવ્યો કે આ દીકરાનો જન્મ થયો છે આગા અલી શાહને ત્યાં. ત્યારે આગા અલી શાહ ના તારા મા બાપ શું ફરમાવે છે કે તમે આ પુત્રનું નામ મોહમ્મદ સુલતાન રાખજો અને એ દિન અને દુનિયાનો બાદશાહ થશે અને ઇસ્માઇલીઓને ખૂબ ખૂબ લાભ બનાવશે. હવે આપણે જોઈએ કે જો સુલતાન મહેમદ શાહના દાદાશ્રીની આ પ્રોફેસી કેટલી હદ સુધી સાચી પડેલી આપણે જોઈ શક્યા, તો સુલતાન મહેમદ શાહની પ્રોફેસી એમના પોતરા માટે કેટલી હદ સુધી સાચી પડશે આ એક આપણે સહેજે પણ કલ્પી શકાય એવી વાત છે. 1957માં મૌલાના હાજરીમાં જ્યારે ગાદી પર બિરાજમાન થયા અને પહેલી પધરામણી ઇસ્ટ આફ્રિકા સાથે થઈ અને પછી તરતમાં બીજી પધરામણી થઈ, આ બે પધરામણીઓ ઉપરા ઉપર થોડા ગાળાની અંદર થઈ. એમને રિસીવ કરવા માટે કેન્યાના ગવર્નર, યુગાન્ડાના ગવર્નર, તંગનિકાના ગવર્નર, આ બાજુથી મોમ્બાસાના પ્રોવિન્શિયલ કમિશનર જેનું નામ મિસ્ટર ડેસમન્ડ ઓહેગન, એ બધા ગયેલા. જ્યારે પાછા આવે છે ત્યારે મને ઓહેગન પ્રોવિન્શિયલ કમિશનર એ મને બોલાવે છે અને મને પૂછ્યું કે જો કંઈ વાંધો ન હોય તો હું ખાલી પૂછું છું કે વોટ ઇઝ ધી એજ ઓફ ધીસ યંગ મેન. મેં કહ્યું કે 20 વર્ષ કે 30 વર્ષ મને યાદ નથી. તો મને કહ્યું છે કે હાઉ કમ કે આ બધા ગવર્નરો અને અન્ય સંસ્થાથી લખાણ છે કે અમારે પણ એમને એરપોર્ટ ઉપર રિસીવ કરવા જવું, એનું કોઈ પર્ટિક્યુલર રીઝન છે? બીજું પર્ટિક્યુલર રીઝન એટલે આ ફેમિલીનો બ્રિટિશ રાજવંશી કોઈ સાથે એટલો બધો સંબંધ છે કે જેની કોઈ હદ નથી. પણ જો એક વખત તું પરિચયમાં આવો તો તમને વધારે ખબર પડી શકશે. એ વાત ત્યાં બંધ થઈ, પધરામણી પતી ગઈ અને છેલ્લો દિવસ હતો. કાઉન્સિલ તરફથી ડિનર ગોઠવવામાં આવેલું. મને પ્રોવિન્શિયલ કમિશનરનો ફોન આવ્યો કે મને હિઝાનિઝ આગા ખાનને મળવું છે. મેં કહ્યું કે બધા પ્રોગ્રામ કમ્પ્લીટલી સિટેડ છે, એક મિનિટ ક્યાંય ઓલું બાકી નથી હોતી, એટલે પર્સનલી મળવા માટે બીજો કોઈ મોકો તો છે જ નહીં. મને કહ્યું નો, આઈ મસ્ટ સી હિમ. હવે પ્રોવિન્શિયલ કમિશનર જેવો માણસ ઉઠી અને આપણને કહે, એટલે કાંઈક મેળાની મેં વાત કરી કે આ પ્રમાણે વાત છે, નક્કી કરી કે હાજરીમાંને આપણે આ મેસેજ કન્વે કરીએ. હાજરીમાંને પૂછ્યું કે ભલે મને મળવામાં વાંધો નથી પણ કોઈ ટાઈમ બાકી રહેશે ક્યાંય પણ 4-5 કલાકનો ગાળો? ખુદા બધું ભરચક છે. What time will the dinner be over? Lagbhagya thase. Would that time suit him? Ke rat mai garaja ne sakhay aavse. Me provincial commissioner ne phone karyo. Ke aa pramane chhe koi time nahi chhe aa time e jo tamne em lagtu hoy antim tamne na hoy to kai bandobast karyo. Ene chhe ke gya chhe ba bhale ek vagya aave be vagya aave mane vandan nahi. I want to see him. બસ અને આજે મેં વાત કરી કે આ પ્રમાણે વાત ચાલી છે તો ભલે ડિનરમાંથી હાજરીમાં પ્રોવિન્શિયલ કમિશનરને ઘેર જાય છે ત્યાં એ લગભગ 2 થી 2 કલાક એની સાથે વાતો કરે છે બીજા દિવસે પ્રોવિન્શિયલ કમિશનરનો ફોન આવે છે એટલે મેં એને પૂછ્યું કે મિસ્ટર હગન હાઉ ડીડ એવરીથિંગ ગો ફાઇન મને કહે છે I want to make one complaint against you. And I think you have given me wrong information. I'm sorry if you have given me wrong information. I think that my father was a good thing. You told me that the age was 21 years, isn't it? I think, yeah. Untrue. He is not 21 years old, he is 2100 years old. What happened? It's a wonderful person, most knowledgeable. કે હું અજાણ થઈ ગયો કે આ યંગ મેન હજી યુનિવર્સિટીનું જેણે એજ્યુકેશન પૂરું કરેલું નથી એ માણસ મારી સાથે ચર્ચાની અંદર એટલે હું ટોક ઓન એની સબ્જેક્ટ એન્ડ હિઝ રેડી વિથ ધ આન્સર એટલે ખરેખર બહુ માથે જો આઈ થેન્ક યુ વેરી મચ તમે અમને જે આ તક આપી છે એના માટે હું ઘણો આભાર માનું છું એ પ્રમાણે પ્રોવિન્શિયલ કમિશનરે મને કહ્યું મુલતવી રાખીશ આજે બહુ થયો છે અને આપણે એટલું ઈચ્છીએ કે મૌલાના હાજરીમાં આપણા માટે જે કરી રહ્યા છે આ 25 વર્ષના ગાળાની અંદર સિલ્વર જ્યુબલી આપણે ઉજવી એ વખતે આપણે જે જોઈ શક્યા છીએ એ મૌલાએ આપણા માટે પોતાનું જીવન સમર્પણ એટલે ખરેખર એક રીતે નહીં પણ આખી રીતે પોતાનું જીવન સમર્પણ કરી દીધું છે એક મિનિટ એની નથી પણ આપણી નથી આ એની નથી પણ આપણી છે આપણા માટે જ એમણે આ બધું કરેલું છે મને ખરેખર એમ લાગે છે કે આ જમાની અંદર ઇન્શા અલ્લાહ તાલા જો આપણે જોતા હોઈએ તો આપણે 2-2, 5-5 વર્ષે એવી એવી ચીજો જોતા જશું કે આપણને એમ લાગશે કે શું ચીજો બનવા પામેલી છે હજી મારા 3 પાના બાકી છે જે વળી કોઈ વખતે પાછી તક મળશે ત્યારે હું આપની સમક્ષ રજૂ કરીશ અત્યારના માટે આપણે મૌલાના હાજરીમાં નિર્દાલયમાં એ જ ગુજારી કરીએ કે યા મૌલા તું અમને હંમેશા સુખી સલામત અને આબાદ રાખજે તું અમને કદી પણ કોઈનો મોહતાજ નહીં કરજે તું અમને તારા ઘરની સેવા કરવા માટે આલા હિંમત શક્તિ અને પ્રેરણા આપજે અને તારો જાહેરી અને બાપુની મારી વિદા નસીબ કરજે
રજિસ્ટર બનાવવાનું શરૂ કરેલું છે